જીવના પરિણામો ના નિમિત્તથી કર્મ ને ઉપશમિત કરવા અથવા દબાવી દેવા એને ઉપશમ કહે છે, અને એની સામે જીવના ભાવો ને ઔપશમિક ભાવ કહે છે. પછી બીજું છે ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ કોને કહે છે? જીવના વિશુદ્ધ એટલે જીવના પરિણામો ના નિમિત્તે કર્મ નો ક્ષય થાય, અને એવા જીવના ભાવોને ક્ષાયિક ભાવ કહે છે. પછી થર્ડ આપણે જોઈશું ક્ષાયોક્ષમિક ભાવ. ક્ષાયોક્ષમિક ભાવ કોને કહે છે? હા, જો આપણે પહેલા એ રીતના જોયું જીવના પરિણામો ના નિમિત્તે કર્મ નો અંશે ક્ષય થવો અને અંશે ઉપશમ થવો એને ક્ષયોક્ષમ કહે છે. આ બહુ જ સ્થૂળ સાધારણ ભાષા છે. આજે આપણે એનો જરા વ્યવસ્થિત મિનિંગ સમજશું. અને જીવના પરિણામોને ક્ષયોક્ષમિક ભાવ કહે છે. ચોથું આપણે શું જોયું હતું? ઔદૈહિક ભાવ કોને કહે છે? કર્મના ઉદયના નિમિત્તથી જીવમાં થનારા ભાવોને ઔદૈહિક ભાવ કહે છે, બરાબર. અને પારિણામિક ભાવ? કર્મની અવસ્થાથી નિરપેક્ષ એવા જીવના સ્વભાવભૂત એવા ભાવને પારિણામિક ભાવ કહે છે, બરાબર. આ પાંચ ભાવની પરિભાષા આપણે જોઈએ. હવે જો આપણે થોડું ક્ષયોક્ષમ ભાવમાં આજે ડિટેલમાં જઈએ છીએ. ક્ષયોક્ષમની પરિભાષા કોને ખ્યાલ છે? ક્ષયોક્ષમ કોને કહેવાય? જો કર્મમાં ત્રણ અવસ્થા થાય ત્યારે એને ક્ષયોક્ષમ કહેવાય છે. આ થોડુંક સૂક્ષ્મ છે, નોટબુક હોય તો સાથે લખતા જજો તો તમને ખ્યાલમાં આવશે કે શું વાત ચાલી રહી છે. આમાં કર્ણાનિયોગ નો થોડો અભ્યાસ હોય તો તમને વધારે ઇઝીલી ખ્યાલમાં આવી શકે છે. આપણે તો ઇઝીલી એકદમ બને એટલું બેઝિક અવસ્થામાં સમજવાનો પ્રયત્ન કરીશું. જો ક્ષયોક્ષમ એટલે શું? જવાબ ના, એ જો આપણે ક્ષય ઉપશમ ક્ષયોક્ષમ એમ કહીએ ને, એક ક્ષય અને ઉપશમ એ તો એક બહુ સાધારણ ભાષા થઈ ગઈ, પણ હવે કલ્લા પરિભાષા લખી લો. જો વર્તમાનકાલીન લખો, વર્તમાનકાલીન, કાલીન એટલે કાળમાં, વર્તમાન કાળમાં, વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો, સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય ઉદયાભાવી ક્ષય. આ ફર્સ્ટ કન્ડિશન, વર્તમાનકાલીન નહીં, વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય. લખ્યું બધા? પછી સેકન્ડ પોઈન્ટ, પહેલું વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, સેકન્ડ ભવિષ્યકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો, એટલે કે ભવિષ્યમાં જે સર્વઘાતી સ્પર્ધકો છે તેનો સદ અવસ્થાન રૂપ ઉપશમ. ફરીથી, ભવિષ્યકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો સદ અવસ્થાન રૂપ ઉપશમ. અને થર્ડ, વર્તમાનકાલીન દેશઘાતી સ્પર્ધકોનો ઉદય. ફરી, વર્તમાનકાલીન દેશઘાતી સ્પર્ધકોનો ઉદય કર્મની આવી અવસ્થાને ક્ષયોક્ષમ કહે છે. હા, થર્ડ, વર્તમાનકાલીન દેશઘાતી સ્પર્ધકોનો ઉદય. ખ્યાલ આવ્યો બધાને? બધાએ ત્રણ કન્ડિશન લખી નાખી. હવે આ પરિભાષા આપણે ફરીથી વાંચીએ અને એક એક શબ્દને આપણે સમજવું. સૌથી પહેલા આપણે સ્પર્ધકને સમજવું પડશે. સ્પર્ધક એટલે શું? જો પહેલા પરિભાષા, વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, ભવિષ્યકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો સદ અવસ્થાન રૂપ ઉપશમ, અને વર્તમાનકાલીન દેશઘાતી સ્પર્ધકોનો ઉદય. જો હવે પાછું આપણે એકદમ બેઝિકમાં જઈએ અને પહેલા આ શબ્દો સમજવાની ટ્રાય કરીએ. સિમ્પલ શબ્દમાં જો, જેવી રીતના દ્રવ્ય કેટલા છે? છ. એમાંથી પૂજગલ દ્રવ્ય, પૂજગલ દ્રવ્યનું મોસ્ટ ફંડામેન્ટલ યુનિટ કયું?
પરમાણુ.
નહીં, દ્રવ્ય, દ્રવ્ય, દ્રવ્ય છે પરમાણુ, પરસ્પર ગંધવર્ણ એના ગુણો છે. તો પૂજગલ દ્રવ્યનું નાનામાં નાનું યુનિટ એટલે પરમાણુ, બરાબર. હવે બે અથવા બે થી અધિક પરમાણુનો બંધ થાય એને શું કહેવાય? એને સ્કંદ કહેવાય છે. બે અથવા બે થી અધિક પરમાણુ બંધ થાય અને મોટી મોટું એક આખું સ્કંદ બને એને સ્કંદ કહે છે. હવે આ સ્કંદના ઘણા જુદા જુદા પ્રકારો છે. એમાંથી એક પ્રકારને કહેવાય છે કાળમાળ વર્ધના. સાંભળ્યું છે શબ્દ? આ વિશ્વમાં 22-23 પ્રકારની વર્ગણાઓ છે જુદી જુદી. એમાંથી કારમાણ વર્ગણા, તેજસ વર્ગણા, આહાર વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા, આ પાંચ વર્ગણાઓ એવી છે જે જીવ સાથે બંધાય છે. આના સિવાયની બીજી 18 વર્ગણાઓ જીવ સાથે બંધાતી નથી, પણ તો એ વિશ્વમાં છે. જેવી રીતના આકાશ, આ લોકમાં જે અનંતાનંત પૂજગલ પરમાણુઓ છે ને, તો એના આવા જુદા જુદા કોમ્બિનેશન વિશ્વમાં જોવામાં આવે છે, બરાબર. ઓકે, હવે આજે કારમાણ વર્ગણા છે. એ કારમાણ વર્ગણા જ્યારે જીવ સાથે બંધાય તો એને કહેવાય કર્મ, છૂટું હોય તો એને કહેવાય કારમાણ વર્ગણા, બરાબર. છૂટું હોય તો કહેવાય વર્ગણા, બંધાય તો એને કહેવાય કર્મ. હવે વર્ગણા શબ્દનો શું મતલબ? આપણે ત્યાંથી શરૂ કરીએ. જો ધ્યાન આપજો, કોઈ પણ કર્મ જીવ સાથે બંધાય તો એની એક અનુભવ શક્તિ હોય છે ને, એની કોઈ શક્તિ, ઉદયમાં ફળ આપવાની શક્તિ, એને કહેવાય અનુભવ. હવે એ અનુભવ ઓછો પણ હોઈ શકે ને વધારે પણ હોઈ શકે, બરાબર. ઓછો પણ હોય ને વધારે પણ હોય. તો કોઈ પણ એક કર્મ પરમાણુમાં, ધ્યાનથી સાંભળજો, કોઈ પણ એક કર્મ પરમાણુમાં એની જે પણ અનુભવ શક્તિ છે, કોઈ એક કર્મ પરમાણુ એની અનુભવ શક્તિ સહિત તો એને કહેવાય છે વર્ગ. વર્ગ એટલે એક કર્મ પરમાણુ, ઇન શોર્ટ બરાબર વર્ગ એટલે એક કર્મ પરમાણુ. કર્મ પરમાણુમાં સ્થિતિ અનુભવ બધું જ છે બરાબર. એક પરમાણુ ને કહેવાય વર્ગ. હવે એવા વર્ગને એટલે કે એવા કર્મ પરમાણુઓને સમજો આપણી પાસે ઘણા બધા કર્મ પરમાણુઓ છે, એને ઓછા અનુભવથી વધારે અનુભવ સુધી ક્રમસર એને ગોઠવી દો બરાબર. ઇમેજિનેશન બધું તો અનુભવને ઓછાથી વધારે શક્તિ અનુસાર ગોઠવવું. તો જે સમાન અનુભવ વાળા જેટલા પણ કર્મ પરમાણુ છે, સમજો અનુભવની શક્તિ હોય ને 1 2 3 4 એમ સમજો નંબર વાઇઝ, તો 1 થી 100 સુધી, તો 1 થી 100 સુધી આપણે લાઈન સર એને ગોઠવી દીધા. તો જેટલા કર્મ પરમાણુની અનુભવ શક્તિ 1 છે એનો સમૂહ ઇન્ડિવિજ્યુઅલ પરમાણુને કહેવાય છે વર્ગ બરાબર. ઇન્ડિવિજ્યુઅલ પરમાણુને કહેવાય વર્ગ. સમાન અનુભવ શક્તિ વાળા કર્મ પરમાણુઓનો સમૂહ એને કહેવાય વર્ગણા. ખ્યાલ આવ્યો? સમાન અનુભવ શક્તિ વાળા કર્મ પરમાણુનો ઉદ્ગલ પરમાણુનો સમૂહ એને કહેવાય વર્ગણા. વર્ગ અને વર્ગણા બરાબર. હવે આગળ એક એક થી વધતા અનુભવ શક્તિ રૂપ વર્ગણાઓના સમૂહને કહેવાય પરભક. એટલે સમજો કે 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4. હવે 1 માં સમજો 50 પરમાણુ છે, 2 માં 30 છે, 3 માં 40 છે, આદિ આદિ. તો એક એક પરમાણુને કહેવાય વર્ગ. 1 ની જેટલા છે બધા જ 50 નો સમૂહ એને કહેવાય વર્ગણા. અને 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 અપ ટુ 10 એના સમૂહ ને કહેવાશે સ્પર્ધ. ખ્યાલ
આવ્યું?
ના, બધાને નહીં, અમુક રેન્જ સુધી. જેવી રીતના આપણે 1 થી 100 સુધીના પરમાણુ જોયા ને, તો એમાંથી આપણે 1 થી 10 ને એક સ્પર્ધક કીધું. ખ્યાલ આવ્યો કે નહીં? એના પછી 10 થી 11 થી 20 એ બીજો સ્પર્ધક, 21 થી 30 એ ત્રીજો સ્પર્ધક બરાબર. એવી રીતના આ બધા સ્પર્ધકો, સ્પર્ધકોના સમૂહ ને કહેવાય નિષેધ. એટલે આમ કહેવાય નહીં, પણ એક નિષેધમાં સ્પર્ધકોનો સમૂહ હોય છે. આટલું સમજાયું? ફરીથી જો પરિભાષાઓ પહેલા ધ્યાનથી સમજવી પડશે. એક કર્મ પરમાણુ એને કહેવાય વર્ગ. સમાન અનુભવ શક્તિ વાળા કર્મ પરમાણુઓના સમૂહ ને કહેવાય વર્ગણા. અને એક એક થી વધતા અનુભવ શક્તિ, એક એક થી વધતી અનુભવ શક્તિ વાળા વર્ગણાઓના સમૂહને કહેવાય સ્પર્ધક. હવે નેચરલી જો આપણી પાસે 1 થી લઈને 100 સુધી અનુભવ શક્તિ વાળા પરમાણુઓ હતા, તો જે સ્પર્ધક બનાવ્યા તો પહેલો બનાવ્યો 1 થી 10 વાળો, પછી 11 થી 20, 21 થી 30, 31 થી 40 એમ કરતા કરતા છેલ્લો ગયો 91 થી 100 બરાબર. હવે મને કહો આમાંથી કયા સ્પર્ધક ની અનુભવ શક્તિ વધારે છે?
91 થી 100.
જે 91 થી 100 વાળો છે એની અનુભવ શક્તિ વધારે છે, કેમ કે એ જે એ શક્તિ અનુસાર જ આપણે એમને ગોઠવ્યા હતા ને. અને 1 થી 10 વાળાની અનુભવ શક્તિ કેવી છે? ઓછી છે બરાબર. એટલે આ બાજુ જે છે જે સ્પર્ધક એની અનુભવ શક્તિ ઓછી છે, આ બાજુ જે છે સ્પર્ધક એની અનુભવ શક્તિ વધારે છે બરાબર. હવે આ સ્પર્ધકો જ્યારે ઉદયમાં આવશે તો એની અનુભવ શક્તિ અનુસાર આપણને ફળ મળશે બરાબર. કર્મનો ઉદય થાય તો કર્મની અનુભવ શક્તિ અનુસાર જીવને ફળ મળે છે. તો ઓછા અનુભવ વાળો સ્પર્ધક ઉદયમાં આવે તો જીવને ફળ કેવું મળે? ઓછું મળે બરાબર. અને વધારે અનુભવ શક્તિ વાળો સ્પર્ધક ઉદયમાં આવે તો જીવને ફળ કેવું મળે? વધારે મળે બરાબર. જેટલી કર્મની અનુભવ શક્તિ એવું એવું ફળ બરાબર. આટલું ક્લિયર? ઓકે. હવે આગળ, હવે ઘાતી કર્મ કોને કહેવાય? ઘાતી કર્મ એટલે શું? કે કર્મ જીવના ગુણોને ઘાત કરે એમ નહીં. જયારે એ કર્મનો ઉદય આવે તો જીવના ગુણોનું એની પર્યાયમાં પ્રગટતા ન થાય, બરાબર? એટલે કે કર્મના ઉદય વખતે જીવના ગુણોનો ઘાત થાય, આપણે એમ કહીએ. તો હવે મને તમે કહો, ઓછા સ્પર્ધક વાળો, ઓછા અનુભવ વાળો સ્પર્ધક ઉદયમાં આવે તો જીવના ગુણોનો વધારે ઘાત થાય, કે વધારે અનુભવ વાળો સ્પર્ધક ઉદયમાં આવે તો જીવના ગુણોનો વધારે ઘાત થાય? વધારે અનુભવ વાળો ઉદયમાં આવે તો જીવના ગુણોનો વધારે ઘાત થાય, બરાબર? આ તો નેચરલ છે ને. તો જો આપણે બે શબ્દ સાંભળ્યા ને, દેશઘાતી અને સર્વઘાતી સ્પર્ધક, આપણે પરિભાષામાં બે શબ્દ જોયા, એક છે દેશઘાતી સ્પર્ધક અને એક છે સર્વઘાતી સ્પર્ધક. સર્વઘાતી સ્પર્ધક એટલે શું? કે જયારે એ કર્મનો ઉદય આવશે તો જીવના પરિણામોનો ઘાત કેવો થશે? સર્વઘાત થશે, પૂરેપૂરો ઘાત થઈ જશે. ખ્યાલ આવે છે? જયારે એવા પરમાણુ ઉદયમાં આવશે કે જેનો અનુભવ સર્વઘાતી છે, તો જીવના ગુણોનો પૂરેપૂરો ઘાત થઈ જશે. જેવી રીતના સમજો કે કેવલ જ્ઞાનાવરણનો ઉદય, વર્તમાનમાં કેવલ જ્ઞાનાવરણ કર્મનો ઉદય આવે છે તો જીવને કેવલ જ્ઞાનનો અંશ પણ મોજૂદ છે. પાક્કું? પાક્કું નથી ને. જો અંશ પણ મોજૂદ હોય તો જીવ કેવલ જ્ઞાની કહેવાય, પણ કેવલ જ્ઞાનનો અંશ પણ અત્યારનો નથી. એટલે કે એ કર્મનો ઉદય આવે છે તો જીવના કેવલ જ્ઞાનનો પૂરેપૂરો ઘાત છે, બરાબર? હવે દેશઘાતી સ્પર્ધક કોને કહેવાય? હા, કે જે કર્મનો ઉદય આવતા જીવની શક્તિનો પૂરેપૂરો ઘાત નથી થતો, અંશે ઘાત થાય છે, અને અંશે એની શક્તિ હજી પણ મોજૂદ છે. ખ્યાલ આવે છે? જેવી રીતના છે મતિશ્રુત જ્ઞાન, મતિશ્રુત જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે તો જેટલી જેટલી એની અનુભવ શક્તિ, એટલો એટલો જીવના પરિણામોનો ઘાત થાય છે, બરાબર? જેટલી જેટલી એ કર્મની શક્તિ છે એટલો એટલો જીવના પરિણામોનો ઘાત થાય છે, અને એના સિવાય બાકીનો જીવનો એ અંશ ઉઘડેલો છે તો એટલો જ્ઞાનનો અંશ અવેલેબલ છે, બરાબર થયું ને? તો હવે સમજો, કર્મનો અનુભવ વધારે, કર્મનો અનુભવ વધારે દેશઘાતીમાં છે, કર્મનો અનુભવ વધારે તો જીવના પરિણામોનો ઘાત કેવો? એ પણ વધારે. તો એનો ઉઘાડ કેટલો? ઓછો. અને જેનો દેશઘાતીનો અનુભવ ઓછો તો જીવના પરિણામોનો ઘાત કેવો? ઓછો. અને ઉઘાડ કેવો? વધારે. ખ્યાલ આવે છે? જો આમાં આપણે જોયું દેશઘાતી સ્પર્ધક, સર્વઘાતી સ્પર્ધક, બરાબર? આવા સ્પર્ધકો આઠેય કર્મમાં મોજૂદ છે. આઠેય કર્મની જે 149 પ્રકૃતિઓ છે ને, એ બધી પ્રકૃતિઓમાં દેશઘાતી અને સર્વઘાતી સ્પર્ધકો હોય છે. મુખ્યત્વે જાતિ કર્મ જે છે એમાં વધારે અપ્લાય થાય છે, જાતિ કર્મમાં જ વધારે અપ્લાય થાય છે. બાકી અઘાતી કર્મમાં શું છે? અઘાતી કર્મમાં આવા દેશઘાતી સર્વઘાતીના ભેદ જોવા આવતા નથી, કેમ કે બધા કર્મ સર્વઘાતી જેવા છે. એટલે ઉદય આવે, ઉદય આવે છે તો મતલબ એનો એવો ત્યાં સંયોગ મળે છે, કેમ કે એનો ઉદય લગભગ ઉદ્ગમમાં આવે એવું આપણે કહીએ ને, તો એનો સંયોગ ત્યાં મળે છે. તો આ દેશઘાતી સર્વઘાતીનો ઉપચાર ક્યાં આવે છે? ઘાતી કર્મમાં એનો ઉપચાર આવે છે, બરાબર? તો હવે સમજીએ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય, બરાબર? એમાં આપણે સૌથી પહેલા મોહનીયમાં આને અપ્લાય કરીએ છીએ, બાકી બધામાં પણ અપ્લાય થશે, પણ પહેલા આપણે મોહનીયમાં અપ્લાય કરીએ. સમજો, દર્શન મોહનીય કર્મ પ્રકૃતિ છે. દર્શન મોહનીયની કર્મ પ્રકૃતિમાં શરૂઆતમાં તો એક નિત્યાત્વ જ હતું, પણ એકવાર સમ્યક્ત્વ પ્રગટ થયું પછી એના ત્રણ ટુકડા થયા. હવે આ ત્રણ ટુકડામાંથી નિત્યાત્વ અને સમ્યક નિત્યાત્વ આ બે સર્વઘાતી પ્રકૃતિઓ છે. સર્વઘાતી પ્રકૃતિ એટલે શું? આખી ને આખી પ્રકૃતિ જે સર્વઘાતી છે એટલે એના બધા સ્પર્ધક સર્વઘાતી જ છે. ખ્યાલ આવે ને? એટલે એનો ઉદય આવતા એમાં જીવના પરિણામો નો ઉઘાડ પોસિબલ જ નથી. ટોટલ ઘાત જ થાય છે. જે રીતે નિત્યાત્વ નો ઉદય આવે તો જીવને સમ્યક દર્શન નો જરાય અંશ નથી, એને ટોટલ નિત્યાત્વ જ છે. બરાબર? અથવા મિશ્ર નો ઉદય આવે તો જીવને ન સમ્યક દર્શન છે ન મિથ્યા દર્શન છે, એમને ટોટલ મિશ્ર પરિણામ જ છે. ખ્યાલ આવે? હવે સમ્યક પ્રકૃતિ, સમ્યક પ્રકૃતિ જે છે એ બે જ ઘાતી પ્રકૃતિ છે. આ બે સર્વઘાતી પ્રકૃતિ છે. સમ્યક પ્રકૃતિ બે જ ઘાતી પ્રકૃતિ છે. જો હવે આપણ થોડું સૂક્ષ્મ સમજો, બે જ ઘાતી પ્રકૃતિ જે છે એમાં સર્વઘાતી સ્પર્ધકો પણ છે અને બે જ ઘાતી સ્પર્ધકો પણ છે. ખ્યાલ આવે? જે પ્રકૃતિ સર્વઘાતી છે એના તો બધા સ્પર્ધક જ સર્વઘાતી છે, પણ જે પ્રકૃતિ દેશઘાતી છે તે રીતના ફરીથી જો કેવલ જ્ઞાન પ્રકૃતિ સર્વઘાતી છે તો એના બધા જ સ્પર્ધક સર્વઘાતી છે. એટલે કેવલ જ્ઞાનાવરણ નો ઉદય આવતા જીવને કેવલ જ્ઞાન છે જ. હવે મતિકૃત જ્ઞાનાવરણ એ દેશઘાતી પ્રકૃતિઓ છે, તો એમાં અમુક સ્પર્ધક સર્વઘાતી છે અમુક સ્પર્ધક દેશઘાતી છે. તો જેટલા જેટલા સર્વઘાતી સ્પર્ધકો નો ઉદય છે એટલું એટલું જ્ઞાન નથી, અને જેટલા જેટલા દેશઘાતી સ્પર્ધકો નો ઉદય છે તો એ અનુસાર એમને જ્ઞાન પ્રગટ છે. ખ્યાલ આવે છે? હવે ફરીથી આપણે દર્શન મોનિયમાં આવીએ. દર્શન મોનિયમાં નિત્યાત્વ સમ્યક નિત્યાત્વ સર્વઘાતી, સમ્યક પ્રકૃતિ દેશઘાતી પ્રકૃતિ છે. દેશઘાતી પ્રકૃતિ નો ઉદય થતા જીવના પરિણામોનો ટોટલ ઘાત થતો નથી. એટલે કે અહીંયા પ્રકૃતિ છે મિથ્યાત્વની જાતની, પ્રકૃતિ છે મિથ્યાત્વની જાતની, પણ એનો ઉદય થતા જીવના સમ્યક દર્શનનો પૂરેપૂરો ઘાત થતો નથી. એટલે સમ્યક પ્રકૃતિનો ઉદય થતા જીવને અંશે સમ્યકત્વ હજી છે, સોરી સમ્યક પ્રકૃતિનો ઉદય થતા જીવને અંશે હજી સમ્યક દર્શનનો ઉઘાડ છે. હવે જેટલો જેટલો તીવ્ર સમ્યક પ્રકૃતિનો ઉદય એટલો એટલો સમ્યક દર્શનનો ઘાત. ખ્યાલ આવે છે કે નહીં? હા, જો સમ્યક દર્શન શ્રદ્ધાની અપેક્ષાએ કાં તો મિથ્યાત્વમાં છે કાં સમ્યકત્વમાં છે. બરાબર? પણ આ જે છે ને સમ્યક પ્રકૃતિ એનો ઉદય થતા ક્ષયોક્ષમિક સમ્યકત્વ પ્રગટ થાય છે. ક્ષયોક્ષમિક સમ્યકત્વ પ્રગટ થતા ત્યાં ચલમાં લગાડ દોષ લાગે છે, તો એ દોષમાં તારતમ્યતા વધે છે ને ઘટે છે. હવે આ દોષ એકદમ કેવી બન્ય છે? આપણે એ જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એને પણ પકડી શકતા નથી, પણ છે એક ક્ષયોક્ષમિક. અને આપણે ગઈકાલે વાત કરી એટલે લાસ્ટ ટાઈમ કે ક્ષયોક્ષમિક ઇઝ લાઈક રેગ્યુલેટર, એ ઓન ઓફ સ્વિચ જેવું નથી, એમાં સ્લો ફાસ્ટ થાય છે. એટલે દોષ ઓછો વધારે થઈ શકે છે, એમ નથી કે કાં તો દોષ છે કાં નથી, કાં તો 1-0 એવું નથી. અહીંયા ક્યાંક દોષ વધારે છે ક્યાંક ઓછો છે, પણ અહીંયા મુખ્ય કહેવાનું બિંદુ શું છે કે સમ્યક પ્રકૃતિનો ઉદય છે છતાંય ત્યાં સમ્યકત્વ છે. ખ્યાલ આવે ને? એની કહેવાય ક્ષયોક્ષમ. જેવી રીતે મતિશુદ્ધ જ્ઞાનાવરણનો ઉદય છે. હવે જ્ઞાન આવરણ એટલે જ્ઞાનને પૂરે આવરણ કરી નાખવું જોઈએ, પણ એવું હોવા છતાં ત્યાં મતિશુદ્ધ જ્ઞાનનો ઉદય છે. ખ્યાલ આવે ને? આને કહેવાય દેશ જાતિ પ્રકૃતિનો ઉદય, કે એનો ઉદય છે છતાં પૂરેપૂરો સ્વભાવનો ઘાત થતો નથી. ખ્યાલમાં આવ્યો? આટલી વસ્તુ ખ્યાલમાં આવી કોઈને કઈ સવાલ હોય તો પૂછો. આ શું નવા શબ્દો, નવો વિષય? જયારે આવું કઈ સાંભળ્યું ન હોય ને એટલે થોડું એને વોકેબ્યુલરી પણ ડાયજેસ્ટ કરતા ટાઈમ લાગે. હવે જો આગળ, હવે આપણે રિયલ પરિભાષામાં જઈએ. ક્ષયોક્ષમ ની પરિભાષા આપણે ત્રણ વસ્તુ જોઈએ, વર્તમાન કાલી સર્વગાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય. હવે જો એક સલાહ સમજીએ ફરીથી, આપણે કર્મની આખી નીચે એક રચના બનાવી હતી, યાદ છે કે નિત્યાત્વ કર્મના પરમાણુ જેટલા પણ વર્તમાનમાં મારી સાથે મોજુદ છે, તો વર્તમાનમાં અહીંયા હમણાંથી લઈને એમ કહે ને કે મેક્સિમમ 70 કોડા કોડી સાગરો પંપ સુધી કર્મ પરમાણુ બંધાયેલા હોઈ શકે, બરાબર? એટલે વર્તમાન કાળથી લઈને એક એક સમય ભવિષ્યમાં સાગરો પંપ સુધીના કર્મ પરમાણુ સાથે અહીંયા રહેલા છે. હવે દરેક સમયે ઉદયમાં આવવા યોગ્ય પરમાણુ એને કહેવાય નિષેક, બરાબર? એક સમયમાં જેટલા કર્મ ઉદયમાં આવશે એને કહેવાય નિષેક. એ ફિક્સ નથી જો એમાં ઉપર પરમાણુ ઉપર નીચે થતા હોય, પણ દરેક સમયે કર્મ પરમાણુ ઉદયમાં આવે છે, બરાબર? એને કહેવાય નિષેક. હવે વર્તમાન કાળમાં એક નિષેક, વન સમય ઇન ભવિષ્ય હજી એક નિષેક, એના સમય ઇન ભવિષ્ય હજી એક નિષેક, એવી રીતના. હવે દરેક નિષેકની અંદર અનંત પરમાણુઓ છે કર્મ જે ઉદયમાં આવશે, બરાબર? જેને આપણે એક સમય પ્રબંધ કહેવાય તો એ સાંભળ્યું, અનંત પરમાણુ એક સાથે ઉદયમાં આવશે, બરાબર? હવે એ અનંત પરમાણુઓનો અનુભાગ કેવો હશે, મારે તમને એ પ્રશ્ન છે. એક સમયમાં જે એક સાથે આવવા યોગ્ય પરમાણુ, ઉદયમાં આવવા યોગ્ય પરમાણુ, એમાં અનુભાવ શક્તિ કેવી હશે? હું તો તમને પ્રશ્ન પૂછું છું, તમે શું કહો છો? શું સૌથી પાવરફુલ હશે? તમે શું કહો છો? મિક્સર. શું કહો છો? કહો છો કઈ પણ હોય શકે, બરાબર? હા, જીવના પરિણામ અનુસાર. ચલો જો સમજો, એક એક સમય જે નિષેકો છે ને, એ નિષેકોમાં અવેલેબલ કર્મ, અવેલેબલ કર્મ બધી જ જાતના છે, મંદ છે, તીવ્ર પણ છે અને મીડિયમ પણ છે. દર સમયે અવેલેબલ કર્મ બધી જ જાતના છે. હવે એ સમય આવતા જેવા જેવા જીવના પરિણામ, એવો એવો ત્યાં કર્મનો ઉદય. જો જીવના પરિણામ તીવ્ર હોય તો મંદ વાળા તીવ્રમાં કન્વર્ટ થઈ જાય એ સમય, અને બધા તીવ્ર તરીકે ઉદયમાં આવે છે. અને જો જીવના પરિણામ મંદ હોય અથવા મીડિયમ હોય તો એ તીવ્ર કર્મ મંદમાં કન્વર્ટ થઈ જાય અને મંદ રૂપે ઉદયમાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એનું જો સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ, સમ્યક દર્શન પછી નિત્યાત્વના ત્રણ ટુકડા થઈ ગયા ને, તો દર સમયે ત્રણેય ટાઈપના કર્મ પરમાણુ છે કે નહીં? ત્યાં દરેક ત્રણેય ટાઈપના કર્મ પરમાણુ મોજુદ છે. હવે ત્યાં ઉદય કયો આવશે? નિત્યાત્વનો, સમ્યક નિત્યાત્વ કે સમ્યક પ્રકૃતિનો? કેમ કે છે તો ત્રણેય, જેવા જીવના ભાવ એ અનુસાર કર્મ ઉદયમાં આવે છે. જો જીવ નિત્યાત્વ રૂપ પરિણામ કરે તો સમ્યક નિત્યાત્વ અને સમ્યક પ્રકૃતિ નિત્યાત્વમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે, અને જો જીવ સમ્યક સ્વરૂપ ભાવ કરે તો સમ્યક પ્રકૃતિનો ઉદય છે, તો નિત્યાત્વ અને સમ્યક નિત્યાત્વ સમ્યક પ્રકૃતિમાં કન્વર્ટ થઈ જાય છે, બરાબર? હા, જો હવે આપણી પરિભાષામાં છે, વર્તમાનકાલીન સર્વગાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, નિત્યાત્વ, સમ્યક નિત્યાત્વ, સમ્યક પ્રકૃતિ, ત્રણેય વર્તમાનકાળના નિષેકમાં છે, બરાબર? ત્રણેય વર્તમાનકાળના નિષેકમાં છે, અને એમાંથી નિત્યાત્વ અને સમ્યક નિત્યાત્વ તે સર્વઘાતી પ્રકૃતિઓ છે, એટલે એના સ્પર્ધક પણ સર્વઘાતી છે, અને જે સમ્યક પ્રકૃતિ છે એમાં પણ અમુક સ્પર્ધક સર્વઘાતી છે. પણ વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય અભાવ, એનો ઉદય ન આવવો, હવે વર્તમાનકાળમાં છે તો ખરા, તો ક્યાં જશે ઉદયમાં નહીં આવે તો? ક્યાં જશે? કન્વર્ટ થઈને કેમાં થશે કન્વર્ટ? જો નિત્યાત્વ અને સમ્યક નિત્યાત્વના સર્વગાતી સ્પર્ધકો સમ્યક પ્રકૃતિના દેશગાતી સ્પર્ધકોમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવશે. ખ્યાલ આવે છે? જો થર્ડ કન્ડિશન જુઓ, કે વર્તમાન કાલીન દેશગાતી સ્પર્ધકોનો ઉદય, તો વર્તમાન કાળમાં જેટલા જેટલા દેશગાતી સ્પર્ધક છે એનો ઉદય ચાલુ છે, અને જે સર્વગાતી છે એનો ઉદય અભાવ રૂપે ક્ષય, એટલે કે પોતા રૂપે ઉદયમાં નથી આવતા, અન્ય રૂપે કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે. ખ્યાલ આવ્યું? એટલે વર્તમાન કાળનો નિષેધ તો ખતમ થઈ ગયો, કેમ કે સર્વગાતીને દેશગાતીમાં કન્વર્ટ કર્યા અને બધા દેશગાતી રૂપે ઉદયમાં આવ્યા. ખ્યાલ આવ્યો? પણ હવે ભવિષ્ય કાળમાં સર્વગાતી સ્પર્ધકો પડેલા છે, પડેલા છે ને, અને આપણે તો પહેલા જોઈને આવ્યા કે કર્મમાં ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉદીર્ણ આ તો દર સમયે ચાલુ છે. હવે એવી એક પોસિબિલિટી બને કે નહીં કે સમજો વર્તમાન કાળમાં આ તો બધા કન્વર્ટ થઈ ગયા દેશગાતીમાં, પણ ઉપરથી કોઈની ઉદીર્ણ થઈને એ સર્વગાતી રૂપે ઉદયમાં આવી ગયા, એવું પોસિબલ બને કે નહીં? થઈ શકે ને, કેમ કે ઉદીર્ણા તો ચાલુ જ છે, તો થઈ શકે કે નહીં? તો એના માટે એ પોસિબિલિટી પણ ન બને એટલે સેકન્ડ કન્ડિશન ત્યાં મૂકી કે જે ભવિષ્યકાલીન સર્વગાતી સ્પર્ધકો છે એનો સદ અવસ્થાન રૂપ, એટલે જ્યાં છે ત્યાં એને ઉપશમિત કર્યા, એને કહેવાય સદ અવસ્થાન રૂપ ઉપશમ. એટલે એનો સિમ્પલ મીનિંગ કે ભવિષ્યમાંથી વર્તમાનમાં ઉદયમાં નહીં આવી જાય, બસ એટલું. એ ઉપર નીચે ત્યાં ને ત્યાં ભલે થયા કરે, ખ્યાલ આવે, પણ વર્તમાન નિષેધમાં આવીને ઉદયમાં નહીં આવી જાય. જો આ જાતની વ્યવસ્થા કરવી, ત્રણ વ્યવસ્થા કરવી, એને ક્ષયોક્ષમ કહેવાય છે. ત્રણ વ્યવસ્થા કઈ કરી? કે જે દેશગાતી સ્પર્ધક છે એનો ઉદય આવવા દીધો, જે વર્તમાનમાં સર્વગાતી સ્પર્ધક છે એને દેશગાતીમાં કન્વર્ટ કર્યા, ઉદયના સમયે લાસ્ટ સમયે એને દેશગાતીમાં કન્વર્ટ કર્યા, અને ભવિષ્યના જે સર્વગાતી છે, ભલે દેશગાતી ભલે આવતા ઇટ ડઝન્ટ મેટર, પણ સર્વગાતી જે છે એને ઉદયમાં ન આવી જાય એના માટે ત્યાં ઉપશમિત કર્યા. આ ત્રણ કન્ડિશન મીટ થાય એને ક્ષયોક્ષમ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? હવે આવું ક્ષયોક્ષમ દરેક ઘાતી કર્મમાં, દરેક અથવા તો મેજોરિટી ઘાતી કર્મોમાં દર સમયે ચાલુ જ છે, કેમ કે જો જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરા આ ત્રણેય કર્મ પ્રકૃતિના તો અનાદિકાળથી લઈને આજ સુધી એવો ક્યારેય એવું મોમેન્ટ નથી જયારે ગેપ પડ્યો હોય ક્ષયોક્ષમમાં. કન્ટિન્યુઅસ મતિષ્ઠ જ્ઞાન તો આપણને છે જ અનાદિકાળથી, બરાબર. દર્શનાવરણમાં ચક્ષુ અચક્ષુ દર્શન અનાદિકાળથી છે, અને અંતરાયમાં દાન લાભ ઉપભોગવી ત્રણેય બધા અનાદિકાળથી છે. એટલે વિચાર કરો, હવે મતિષ્ઠ જ્ઞાનાવરણ, બરાબર, હવે જ્ઞાનાવરણની તમે એક લાઈડર ઉભી કરો, નિષેધો. જ્ઞાનાવરણની સબ પ્રકૃતિઓ કેટલી? પાંચ. કયા પાંચ? મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનપન્યાય જ્ઞાનાવરણ, કેવું જ્ઞાન. હવે જો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સાંભળો, આ પાંચ માંથી ફક્ત કેવળ જ્ઞાનાવરણ જ સર્વગાતી પ્રકૃતિ છે, બાકીની ચાર દેશગાતી પ્રકૃતિ છે. પ્રકૃતિ પણ હમણાં આપણને ખાલી મતિ શુદ્ધ જ્ઞાન જ છે, અવધિ મનપર્યાય હમણાં નથી. તો દેશગાતી પ્રકૃતિ હોવા છતાં ઉદય શેનો આવે છે? ના ના ના, જરા વિચાર કરજો. જો કેવળ જ્ઞાન તો સર્વગાતી પ્રકૃતિ છે અને ઉદય સર્વગાતી સ્પર્ધકોનો જ આવે છે, કેમ કે 100% સર્વગાતી જ છે. ખ્યાલ આવે? ના ના, આ બે અવધિ ને મનપર્યાય પ્રકૃતિ છે દેશગાતી, પણ એની અંદર સ્પર્ધકો છે સર્વગાતી અને દેશગાતી બે પ્રકારના. ખ્યાલ આવ્યો ને? તો એ બે પ્રકૃતિમાં વર્તમાનમાં આપણને ઉદય આવી રહ્યો છે સર્વગાતી સ્પર્ધકોનો. ખ્યાલ આવે છે ને? એટલે ભલે પ્રકૃતિ દેશગાતી છે તો પણ વર્તમાનમાં આપણને અવધિ જ્ઞાન કે મનપર્યાય જ્ઞાનનો અંશ પણ નથી, કેમ કે ત્યાં ઉદય સર્વગાતી સ્પર્ધકોનો. એ સર્વગાતીમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે, ઉલટા કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે. અને હવે બચ્યા મતિશુદ્ધ જ્ઞાન. તો મતિશુદ્ધ જ્ઞાનમાં દેશગાતી પ્રકૃતિ છે દેશગાતી, સ્પર્ધકો છે દેશ જાતિ અને સર્વજાતિ બે પ્રકારના. હવે વર્તમાનમાં ઉદય કોનો આવે છે? દેવનો નહીં, દેશ જાતિનો. જો સર્વજાતિનો ઉદય આવી જાય તો એ જ્ઞાન ટોટલ ઝીરો થઈ જાય. એટલે ઉદય કઈ રીતે આવે છે કે જે સર્વજાતિ પ્રકૃતિઓ છે એ દેશ, સોરી, સર્વજાતિ સ્પર્ધકો દેશ જાતિમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે. તો ત્રણ કન્ડિશન કઈ મીટ કરી ત્યાં મતિશુદ્ધ જ્ઞાનાવરણમાં? કે જે સર્વજાતિ સ્પર્ધકો છે એનો ઉદય વખતે દેશ જાતિમાં કન્વર્ટ કરવું, પછી ભવિષ્યકાળમાં જે સર્વજાતિ સ્પર્ધકો છે એને ત્યાં ને ત્યાં ઉપશમિત કરવું, અને વર્તમાન કાળમાં જે દેશ જાતિ પ્રકૃતિ છે એનો ઉદય થવો. ખ્યાલ આવે છે? આ ત્રણ વસ્તુ ત્યાં દર સમયે થઈ રહી છે મતિશુદ્ધ જ્ઞાનાવરણ, એટલે ત્યાં ક્ષયોક્ષમ લાગુ પડે છે. શું કહેતા હતા? બધામાં એટલે જો આ બે જ્ઞાનની પ્રકૃતિમાં નિરંતર થઈ રહી છે બધા જ જીવો, જેટલા જેટલા સંસારી જીવો છે બધા. અવધિ મન પર્યાયમાં વર્તમાનમાં ક્ષયોક્ષમ ના કહેવાય, ત્યાં ઔદયિક ભાવ છે. કેમ કે એ સર્વગાતી સ્પર્ધકોનો ઉદય છે સ્ટ્રેટ, ત્રણ કન્ડિશન મીટ નથી થતી એટલે ત્યાં ક્ષયોક્ષમ બનતો નથી. જો ઉપશમ તો નથી બરાબર, ક્ષય પણ નથી અને ક્ષયોક્ષમ પણ નથી, એટલે કયો ભાવ છે ત્યાં? ઔદયિક ભાવ છે. ખ્યાલ આવે છે કે જે કર્મનો ઉદય અને એના અનુસાર જીવના પરિણામ, તો ત્યાં દેહ જાતિ મન પર્યાય કેવલ ના, સોરી, અવધિ મન પર્યાય જ્ઞાનાવરણ નો ઉદય છે અને જીવના પરિણામ અજ્ઞાન રૂપ છે. ચાલે ને? ફરીથી તો આપણે તેની ચર્ચા કરી અત્યાર સુધી કે ક્ષયોક્ષમ કોને કહે છે. ક્ષયોક્ષમ કોને કહે છે? કે ત્રણ વસ્તુ હોવી જોઈએ, વર્તમાનકાલીન સર્વગાતિ સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય. બરાબર, હવે એને ઓલી સાધારણ પરિભાષામાં શું કીધું કે અંશે ક્ષય. અંશે ક્ષય એટલે આપણે ઇમેજિન કરીએ કે ભાઈ એ કર્મનો નાશ થઈ ગયો, પણ હવે તમે પરિભાષા સમજ્યા પછી એ કર્મનો નાશ નથી થતો, ફક્ત એ કર્મ પોતા રૂપે ઉદયમાં નથી આવતા, એ અન્ય રૂપે કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે. બરાબર. પછી સેકન્ડ, ભવિષ્યકાલીન સર્વગાતી સ્પર્ધકોનો સદ અવસ્થાન રૂપ ઉપશમ, એને આપણે જોયું ને અંશે ઉપશમ, અંશે ક્ષય અંશે ઉપશમ. બરાબર. અને ત્રીજું, વર્તમાનકાલીન દેશ ગાતી સ્પર્ધકોનો ઉદય, એ ઓલામાં ક્ષય ઉપશમ ક્ષયોક્ષમ એમાં ઉદય નથી દેખાતો, ખ્યાલ આવે ને, પણ એમાં ઉદય પણ છે. તો એ જે સાધારણ પરિભાષા કીધી એ તો બહુ સ્થૂળ રૂપે સમજવા માટે કીધી હતી, પણ એની ખરી પરિભાષા જો આપણે સમજીએ તો ખ્યાલમાં આવે છે કે ત્યાં કોઈ ક્ષય નથી, પણ ત્યાં ખરેખર જે સ્પર્ધકો છે, જે કર્મ પરમાણુઓ છે, એમાં અમુકનો ઉદય આવે. જો જીવના પરિણામ ત્યાં મંદ મંદ રૂપ છે, અને જીવના પરિણામ મંદ રૂપનો નિમિત્ત પામીને ત્યાં સર્વગાતી સ્પર્ધકોનો ઉદય નથી આવી શકતો. ખ્યાલ આવે? સર્વગાતી સ્પર્ધકોના ઉદય માટે જીવના પરિણામ તીવ્ર હોવા જોઈએ, તીવ્ર અશુભ હોવા જોઈએ. ખ્યાલ આવે? અહીંયા મંદ છે તો એ સર્વગાતી પણ દેહ ગાતી રૂપે કન્વર્ટ થઈ જાય. બરાબર. હવે જો આપણે એ પણ જોયું ને કે વર્તમાન પરિણામોના નિમિત્તથી ભવિષ્યના કર્મોમાં પણ કેટલો અસર થાય છે, કે નિરંતર એને ત્યાં ને ત્યાં ઉપશમિત રાખે છે. બોલો, અનાદિકાળથી લઈને આજ સુધી આપણે સમજો કે માથા ઉપર ત્રણ ઘડા, સાત ઘડા રાખીને પેલા ઓલા બહેનો જતા હતા ને, હવે એમ લઈને જતા હોય, ચલો તમારે અડધો કલાક ઉપાડવાનો હોય તો ચાર તમે બેલેન્સ કરી લો, તમારે અનાદિકાળથી ઉપાડીને રાખવાનું હોય તો ક્યારે ને ક્યારેક તો પડે ને એકાદ, એવી ક્યારેક તો પોસિબિલિટી થાય છે ને. પણ જો આટલા અનાદિકાળથી એ બધા સ્પર્ધકો ભવિષ્યમાં પડ્યા છે, એકેવાર એમનો ઉદય આવી જતો નથી. કેમ કે ઉદય આવી જાય તો જીવ અજીવ થઈ જાય તરત, કેમ કે જ્ઞાન સીધું ઝીરો થઈ જાય. ખ્યાલ આવે છે કે? એટલે આજે લાસ્ટ સમય કન્વર્ટ થવું અને કર્મને ઉદય ન આવવા દેવું એ આપણને આમ લાગે કે કેટલું અઘરું કામ છે, પણ જો કર્મની બધી વ્યવસ્થા એની જાતે ઓટોમેટિકલી બને છે, આમાં જીવને કાંઈ કરવું પડતું નથી, જીવ પોતાના જીવ સ્વભાવ રૂપ જ રહે છે. આજે ક્ષયોક્ષમ ભાવ છે ને, ક્ષયોક્ષમ ભાવના બે પ્રકાર છે, એક છે કે જે અનંત જીવોને બધાને ક્ષયોક્ષમ ભાવ છે, અને એક બીજું છે જે સાધક દશાનો ક્ષયોક્ષમ ભાવ છે, કે જે જીવે સમ્યક દર્શન પ્રગટ કર્યું અને હવે પોતાના સમ્યક પરિણતિ રૂપ જે પુરુષાર્થના ભાવ છે એના દ્વારા એ મિથ્યાત્વ કર્મનો ઉદય નથી આવવા દેતા. ખ્યાલ આવે ને? એ સાધક દશાનો ક્ષયોક્ષમ ભાવ છે. બાકી જે અજ્ઞાન દશાનો ક્ષયોક્ષમ ભાવ છે તો એ તો બધા જ જીવને છે. તો બોલો, કોઈ નિગોદિયા જીવો હોય એને શું પુરુષાર્થ કર્યો કે ઓલો મતિ જ્ઞાનાવરણ નો સર્વગાતી સ્પર્ધક ઉદયમાં નથી આવતું, એને શું પુરુષાર્થ કર્યો? તો પોતાના જીવ રૂપે રહે છે ને, બસ એનો પુરુષાર્થ થયો. ખ્યાલ આવે? એનું એ સહજ પુરુષાર્થ છે, અને એ રીતે એમનો એક ક્ષયોક્ષમ ભાવ ચાલુ છે. જો આ તો તે આપણી ક્ષયોક્ષમ ની વાત. હવે આપણે આવીએ પારિણામિક ભાવની વાત. એક આપણે એ પણ ચર્ચા અધૂરી છે, ઔદૈહિક ભાવની આપણી ચર્ચા થઈ ગઈ છે. જો હવે આપણે ફોર્થ પોઈન્ટ કાવ્યશાસ્ત્રમાં પેજ 166 છે નીચે જઈએ. પારિણામિક ભાવ કોને કહે છે તે આપણે જોયું હતું કે કર્મની ઉપાધિથી નિરપેક્ષ એવા જીવના સ્વભાવભૂત ભાવને પારિણામિક ભાવ કહે છે. ये सेकेंड बुलेट आया ना, फोर्थ पे आइए. जो प्रश्न एक, भावना वक्त या पांच भाव मांथी कयो भाव ध्यान करवा योग्य छे, अर्थात ध्येय छे, आ पांच भाव ने समझीने फायदो छे? या पांच भाव मांथी एवो एक भाव छे जे कोई पण कर्मनी अवस्था पर डिपेन्डेंट नथी अने जीवनो स्वभाव छे. તો જેવો જીવનો નેચરલ સ્વભાવ છે એવો જો આપણે એને ધારણા એટલે એવી એની શ્રદ્ધા કરીએ તો જીવને સમ્યક દર્શન પ્રગટ થાય છે. એટલે એની અહીંયા ચર્ચા કરે છે. જો ઉત્તર, ભાવના વખતે પારિણામિક ભાવ ધ્યાન કરવા યોગ્ય છે, અર્થાત ધ્યેય છે. ધ્યેયભૂત દ્રવ્યરૂપ જે શુદ્ધ પારિણામિક ભાવ છે એ ત્રિકાળ રહે છે, તેથી તે ધ્યાન કરવા યોગ્ય છે. પાંચ ભાવ સંબંધી કેટલાક પ્રશ્નોત્તર એકાઈ કરે છે નીચે ને ઉપર.
ખબર છે, પાંચ ભાવ સંબંધી કેટલાક પ્રશ્નોત્તર તો
થર્ડ પોઈન્ટ છે. અમાર ટાઈપિંગ એરર છે. તો જો જીવને સમ્યક દર્શન પ્રગટ થાય કે કેવળ જ્ઞાન આદિ પ્રગટ થઈ જાય તો પણ એ ધ્યેય રૂપ નથી. એ ભાવો એક એક સમયના છે. ફક્ત સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન આદિ અર્યંત સિદ્ધ ભગવાનની પર્યાય સિદ્ધ પર્યાય એ પણ ધ્યેય નથી, કેમ કે એ પણ એક સમયની અવસ્થા છે. અને એક સમયની અવસ્થાનું જો આપણે ધ્યાન કરીએ તો એ તો નેક્સ્ટ સમય પૂરી થઈ જાય, એટલે જીવનો નાશ થવાનું વ્યવસ્થા બને. પણ એવું તો છે નહીં, કેમ કે જીવ તો ત્રિકાળી છે. તો જે ત્રિકાળી અંશ જે છે પદાર્થનો એને ધ્યેયરૂપ બનાવતા એ હંમેશા રહે છે, અને એમાં જે સુખ આનંદ ભરેલો છે માટે એમાંથી સુખ આનંદ પર્યાયમાં પ્રગટ થાય, અને એને સમ્યક દર્શન કહેવાય છે. તો એ જે ત્રિકાળી અવસ્થા છે એને કહેવાય છે શુદ્ધ પારિણામિક ભાવ. બરાબર? દ્રવ્યના બે અંશ છે, એક ત્રિકાળી અંશ એક ક્ષણિક અંશ. બરાબર? ક્ષણિક અંશને પર્યાય કહેવાય છે. એ પર્યાયમાં જુદા જુદા ભાવો જે પ્રગટ થાય છે એમાં આપણે ચાર ભાવ લગાવ્યા અત્યાર સુધીના. બરાબર? ઓપ્શન એક શાહી ઔદૈહિક શાહી ક્ષણિક આદિ. હવે એને છોડીને દ્રવ્યમાં તો પણ એક ત્રિકાળી અંશ છે જે કોઈ કર્મની અવસ્થા પર આધીન નથી, અને એક ક્ષણિક અંશ પણ એવો છે જે કર્મની અવસ્થાથી નિરપેક્ષ છે. તો જે પારિણામિક ભાવ છે ને એના બે ભેદ થાય છે. એક છે શુદ્ધ પારિણામિક ભાવ એક છે અશુદ્ધ પારિણામિક ભાવ, ખ્યાલ આવે છે? જો એ હમણાં આવશે આપણે વાંચ્યા. સેકન્ડ ક્વેશ્ચન, આ પ્રશ્ન બે, પારિણામિક ભાવના આશ્રય જે ધ્યાન થાય છે તે ધ્યાન ભાવના સમયે ધ્યેય કેમ નથી? આજ આપણે હમણાં વાત કરી હતી, તે ધ્યાન પોતે પર્યાય છે, તેથી તે વિનશ્વર છે, પર્યાયના લક્ષ્ય શુદ્ધ અવસ્થા પ્રગટે નહીં માટે ધ્યેય નથી. થર્ડ ક્વેશ્ચન, શુદ્ધ અને અશુદ્ધ ભેદે પારિણામિક ભાવ બે પ્રકારના નથી, પણ પારિણામિક ભાવ શુદ્ધ જ છે, શું એમ કેવું બરાબર છે? તો ના, એમ કેવું બરાબર નથી. એનો મતલબ કે પારિણામિક ભાવના બે ભેદ છે, એક શુદ્ધ પારિણામિક ભાવ, એક અશુદ્ધ પારિણામિક ભાવ. જો વાંચી આવે, જો કે સામાન્ય રૂપે એટલે કે દ્રવ્યાર્થિક નહીં, અગર ઉત્સર્ગ કથનથી પારિણામિક ભાવ શુદ્ધ છે તો પણ ઉત્સર્ગ અથવા દ્રવ્યાર્થિક એટલે કે મેઇનલી એક મેઇન એંગલથી જોઈએ તો એ શુદ્ધ જ છે, તો પણ વિશેષ રૂપે એટલે કે પર્યાયાર્થિક નહીં, અગર અપવાદ કથનથી એક્સેપ્શનલી જોઈએ તો અશુદ્ધ પારિણામિક ભાવ પણ છે. કયું એક્સેપ્શન છે? આ કારણથી જીવ ભવ્ય અભવ્યત્વાની ચ એવા આ અધ્યાયના સાતમા સૂત્રથી પારિણામિક ભાવને જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એવા ત્રણ પ્રકારનો કયો છે. તેમાંથી શુદ્ધ ચૈતન્ય રૂપ જે જીવત્વ છે તે અવિનાશી શુદ્ધ દ્રવ્યાશ્રિત છે, તેથી તેને શુદ્ધ દ્રવ્યાશ્રિત નામનો શુદ્ધ પારિણામિક ભાવ જાણે. ખ્યાલ આવે? જે પારિણામિક ભાવના ત્રણ ભેદ પણ કહેવાય છે, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. હવે જીવત્વના પણ બે ભેદ કરી શકાય, એક છે શુદ્ધ જીવત્વ, એક છે અશુદ્ધ જીવત્વ. ખ્યાલ આવે? તો હવે આને સેપરેટ કરી નાખો. જે શુદ્ધ પારિણામિક ભાવ છે એ ફક્ત શુદ્ધ જીવત્વ છે, અને જે અશુદ્ધ પારિણામિક ભાવ છે એના ત્રણ ભેદ, અશુદ્ધ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. જે શુદ્ધ જીવત્વ છે એ દ્રવ્યનો ત્રિકાળી અંશ છે. તો શુદ્ધ જીવત્વ કહો, શુદ્ધ પારિણામિક ભાવ કહો, પરમ પારિણામિક ભાવ કહો, એ બધું આ દ્રવ્યનો ત્રિકાળી અંશ છે. જે આપણે એમ કહે ને કે દ્રવ્ય, પૂજ્ય ગુરુદેવ શ્રી કેટલી વાત છે ને કે અનાદિ અનંત એક અભેદ ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા, એ છે આ શુદ્ધ પારિણામિક ભાવ, પરમ પારિણામિક. ખ્યાલ આવ્યો? એના સિવાય અશુદ્ધ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ જો એની આવે છે, એને શુદ્ધ પારિણામિક ભાવ જાણવો. અને દસ પ્રકારના દ્રવ્ય પ્રાણોથી ઓળખાતું જે જીવ જીવત્વ સ્વરૂપ છે તે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ પ્રકારો પર્યાયાશ્રિત છે, તે કારણે તેને પર્યાયાર્થિક નામના અશુદ્ધ પારિણામિક ભાવો જાણવો. જે જીવ દસ પ્રાણથી આ ચાર ગતિરૂપ ભાવોમાં જીવે છે એ એક સમયની પર્યાયરૂપ જીવની યોગ્યતા છે. એ પર્યાયરૂપ જીવની યોગ્યતા હોવાથી એને અશુદ્ધ જીવત્વ કહેવાય છે, કેમ કે આ ચાર ગતિરૂપ પરિભ્રમણ કરે છે ને જીવ, તો એ ત્રિકાળી નથી, એ તો વર્તમાનમાં દસ પ્રાણ રૂપે છે, પછી નિગોદમાં જાય તો ચાર પ્રાણ રૂપે છે, એ રીતે એ પ્રાણો બદલાયા કરે છે. તો જીવનું એમ કે ને જીવ એક્ઝિબિટ ઇટસેલ્ફ ઇન ડિફરન્ટ ફોર્મ્સ ઓફ લાઈફ વિથ ડિફરન્ટ નંબર ઓફ પ્રાણ, તો એ જીવનું અશુદ્ધ જીવત્વ છે. અને એના સિવાય ભવ્યત્વ અને અભવ્યત્વ. ભવ્યત્વ એટલે ભવ્ય જીવ કે જેનામાં સમ્યક દર્શન આદિ પ્રગટ કરવાની લાયકાત છે. આ લાયકાત યોગ્યતા એ પર્યાયગત યોગ્યતા છે, દ્રવ્યગત યોગ્યતા નથી, કેમ કે દ્રવ્યથી તો દરેક જીવ સિદ્ધ સમાન છે, પણ પર્યાયમાં જ જીવની એવી શક્તિ નથી કે સમ્યક દર્શન પ્રગટ કરી શકે, તો એ અભવ્ય છે. અને જો પ્રગટ કરી શકે એવી શક્તિ છે તો ભવ્ય છે. ખ્યાલ? તો આ ત્રણ પ્રકારના એ જે પર્યાયરૂપ ભાવો છે એ અશુદ્ધ પારિણામિક ભાવ છે. આ રીતે જો પારિણામિક ભાવના આપણે ભેદ પ્રભેદ જોયા, આ ત્રણેય ભાવોની અશુદ્ધતા કઈ અપેક્ષાએ છે? તો જે અશુદ્ધ પારિણામિક ભાવ, અશુદ્ધ કહેતા વ્યવહારથી સાંસારિક જીવોમાં છે તો પણ સર્વે જીવો શુદ્ધ નહીં શુદ્ધ છે, તેથી ત્રણ ભાવો શુદ્ધ નહીંની અપેક્ષાએ કોઈ જીવને નથી, ત્રિકાળી અપેક્ષાએ આ ત્રણ ભાવો જીવને છે જ નહીં. આ તો સંસારની અવસ્થાએ જે દરેક સંસારી જીવ છે એને ત્રણ જોવામાં આવે છે, તો એટલે એને અહીંયા સંસારી જીવોની પર્યાય અપેક્ષાએ એને અશુદ્ધ કહ્યા છે. બાકી અશુદ્ધ એટલે નિત્યાત્મની અપેક્ષાએ અશુદ્ધ છે, સમ્યક્તોની અપેક્ષાએ શુદ્ધ છે એમ નથી. ચાલો, પર્યાયની અપેક્ષાએ અશુદ્ધ છે અને દ્રવ્યની અપેક્ષાએ શુદ્ધ પારિણામિક ભાવ છે. જો આ રીતે આપણે ક્ષયોક્ષમિક પારિણામિક આટલી ચર્ચા થઈ, આપણે એક ક્લાસ હજી આના ઉપર લેશું અને જે પાછળનો આ થર્ડ ટોપિક છે ને 7, 8, 9 જીવનું કર્તવ્ય શું છે, પાંચ ભાવો સંબંધી અમુક વિશેષ ખુલાસો છે અને આ સૂત્રમાં રહેલા નહીં પ્રમાણ, આ ત્રણ ટોપિક આપણે હજી આમાં જોઈએ, પછી આપણે સેકન્ડ સૂત્રમાં આગળ જઈશું. હમણાં બતાવીએ, હા જો હમણાં ક્લાસ પૂરા થાય પછી આપણે પંચકલ્યાણ પ્રતિષ્ઠામાં, જે પંચકલ્યાણ પ્રતિષ્ઠાની શરૂઆત જ એક યાગ મંડળ વિધાનથી થાય છે, એ યાગ મંડળ વિધાન આપણે સોમગ્રામાં પંચકલ્યાણ છે એમાં 20 તારીખે ત્યાં પ્રસ્તુત થશે. એ 3 કલાકની પૂજા છે. આ 3 કલાકની પૂજામાં સૌથી પહેલા જે પંચ પરમેશ્વરીના 5 પદ અને ચત્કારી મંગલ પાઠ આપણે લઈએ છીએ એના 12 પદ એટલે મળીને 17 પદો એની પહેલી પૂજા થશે. એના પછી ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળની 24 એમની પૂજા થાય. એના પછી 20 વિહારમાં જીનેન્દ્ર ભગવાનની પૂજા થાય. પછી આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પરમેશ્વરની પૂજા થાય. અને જે 64 રુદ્ધિધારી મુનિરાજો હોય તો એના 39 અર્ઘ એ પણ ચડાવવામાં આવે. છેલ્લે જે આપણે 9 પ્રકારના જે 9 પદ કહીએ ને, તો એમાં જીન દેવ, જીન પ્રતિમા, જીન વાણી અને જીન બિંબ એ 4ની અલગથી આપણે એ રીતના પૂજા થાય. બધું મળીને એને યાગ મંડળ વિધાન કહેવામાં આવે છે. આ વખતે આપણે યાગ મંડળ વિધાનમાં એક કઈ નવીન જાતની એક વ્યવસ્થા બની રહી છે. યાગ મંડળ વિધાન જયારે થશે તો એ અર્ઘને અનુરૂપ આપણે સ્ક્રીન ઉપર કંઈક નવીનતાથી કંઈક અલગ રીતે ડિસ્પ્લે કરીને એનો મતલબ સમજાવવામાં આવશે. એનું ટીઝર હમણાં અહીંયા મૂકવામાં આવે છે. આપણે જીનવાણી સુધી પછી એ ટીઝર આપણે જોઈશું. જે જીનવાણી ભારતી તોય જપો દિન રે, જો તેરી શરણા રહે તો પાવે સુખ ચરે, જા વાણી કે જ્ઞાન દે સુજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે સુંગો. બોલો જીનવાણી માતનો જય, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય, પ્રશમૂર્તિ ભગવતી માતનો જય, સત્ય સનાતન નિગમ પર જય ધર્મનો જય.